એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત વાર્તાકાર પ્રવીણસિંહ ચાવડાની વાર્તા ચનારી. ઓડિયો પઠન ભાવિક મિસ્ત્રી. તે કોણ હોઈ શકે? અણધાર્યું કોણ આ રીતે અંધારામાંથી નીકળી એને ઘેર આવે? કાર્તિકને વંદના પર થોડો ગુસ્સો આવ્યો. તું ખરી છે? તે હું શું કરું? નામ તો પૂછવું જોઈએ. મેં તો ઘણું કહ્યું કે બેસો, ચા મૂકું. ઓફિસમાં જ લગભગ 7:30 વાગી ગયા અને તે પછી સાંજનો ટ્રાફિક. ઘેર આવ્યો ત્યારે લગભગ અધમુઓ હતો, છતાં ઉંબરમાં પગ મૂક્યો તે સાથે એનો અડધો થાક તો ઉતરી ગયો હતો. બાથરૂમમાં ફુવારા નીચે ઊભા રહ્યા એટલે બાકીનો પણ નીતરી જશે. પુત્રને ખોળામાં લઈને જમવું, એની સાથે હોમવર્કની રમત માંડવી. 10:15 તો માથે નિંદ્રા દેવીનો હાથ. એમાંનું અડધું જ થયું. દેવદત્તને નાના કોળિયા ભરાવતા પોતે જમ્યો. તોફાન મસ્તી કરતા બાપ દીકરો સોફા ઉપર પડ્યા અને થોડીવારમાં છોકરો હસતા હસતા ઊંઘી ગયો. આટલું બન્યું પણ તે પછીનો ક્રમ જળવાયો નહીં. નિંદ્રાદેવી આવવા જોઈતા હતા, તે ન આવ્યા. અન્ય કોઈ આવ્યું. ઊંઘતા બાળકને હળવેથી લઈને બેડરૂમ તરફ જતા વંદના ડાઇનિંગ ટેબલ પાસે થોભી. તમે બેસજો, થોડી વાત કરવાની છે. પાછી આવી ત્યારે એના ચહેરા પર મૂંઝવણ હતી. આજે કંઈક વિચિત્ર બન્યું. શું આપણા ઘેર કોઈ આવ્યું હતું? કોઈ આવ્યું હતું? ખબર નહીં. કાર્તિકને થયું? આ કેવી વાત! તમે ઓફિસ જવા નીકળ્યા ને 9:30 કાર્તિકની વિદાય પછી આ બન્યું હતું. એકાદ બે નાના કામ આટોપી વંદના નાહવાની તૈયારી કરતી હતી ત્યાં એક સ્ત્રી બંગલાના કમ્પાઉન્ડમાં દાખલ થઈ. બારીમાંથી એને જોઈને તરત વંદનાએ બહારનું ઉઘાડ અને ઓળખાણ નહોતી પડી, છતાં કંઈક શોભ સાથે આવકાર આપ્યો. પધારો, અંદર આવો. સ્ત્રીના ચહેરા પરના ભાવ વંચાય એવા નહોતા. એમાં અવઢવ હતી, સંકોચ તો હતો જ, સાથે ભય પણ હતો. બોલી તે અટકી અટકીને, આ બાબુભાઈનું ઘર? તમે એમના ઘેરથી છો? હોઠ પર જમણા હાથની તર્જની મૂકીને ખૂબ આશ્ચર્ય સાથે ગૃહિણીને જોતી હતી. વૈધવ્યનો સફેદ સાલ્લો એવી રીતે વીટ્યો હતો કે અડધા ચહેરા સિવાય એકે ભાગ ઉઘાડો ન રહે. હસવા ગઈ અને એની આંખોમાં પાણી આવી ગયા. આંગણામાં ઊભી રહી પોતાની ઉપર આંસુ વરસાવતી અજાણી સ્ત્રી હાથ પકડીને વંદના એને ઘરમાં લઈ ગઈ. અંદર જઈને પણ એ બેઠી નહીં, ઊભી ઊભી ભીતો અને ફર્નિચર પર નજર ફેરવતી રહી. ઓહો, ખૂબ મોટો બંગલો બનાવ્યો છે ને ભાઈએ તો. ના ના, બેસવું નથી, ચા નથી પીવી, કામે નીકળી છું. આ તો આ બાજુ જતી હતી એમ કે આટલામાં ક્યાંક મંદિર હોય તો, અને સોસાયટીમાંથી ગાડી નીકળી. થોડો અણસાર આવ્યો. મને થયું કે બાબુભાઈ? એ તો ના હોય, કેટલા વર્ષે જોયા. ગાડી તો જતી રહી. દરવાજે ચોકિયાત બેઠો હતો. એને પૂછ્યું કે ગાડીમાં હમણાં ગયા એ સાહેબનો બંગલો કયો? અટકળે જ આવી. ના ના, કશું કામ નથી, કશું માગવા નથી આવ્યું હું બુન. કાર્તિકને અહેવાલ આપતા છેલ્લા વાક્યની વેદના સમક્ષ વંદનાને અટકવું પડ્યું. પછી ગળું ખંખેરતી હસી, તમારું પેલું નાનપણનું નામ બોલતા હતા, બાપભાઈ, બાબે. તમે બારભેના બહુ? તમે મારા બાબેના લાડી? ધરાવ ન થતો હોય એમ ઉથલાવી ઉથલાવીને પૂછે. અચાનક જેમ અજાણી દિશામાંથી માણસ આવ્યું હતું પૂર્વ ભૂમિકા વગર, એ જ રીતે ભૂતકાળમાંથી નીકળીને એક નામ આવ્યું. કાર્તિકે કહ્યું, સુમિત્રા ભાભી. કોણ? સુમિત્રા ભાભી જ હશે, બીજું કોઈ ન હોય. એ વળી તમારા કયા ભાભી? જનારી. ચાબુકની જેમ આ શબ્દ હવામાં વિંજાયો પણ એ બોલી શક્યો નહીં. છાતીમાં ચચરાટ થતો હતો. પરિચય કેવી રીતે આપવો? બાનું મરણ થયું ત્યારે એ 6-7 વર્ષનો હતો. પિતાને રેલવેની નોકરી, તે પ્રાતિજ, છાપી, રણુજ એમ બદલીઓ થયા કરતી. એ સંજોગોમાં સ્થિરતા આપવાના હેતુથી નવાયા છોકરાને કલોલ એની ફોઈને ઘેર મૂકવામાં આવ્યો હતો. નવા મિત્રો, નવી સ્કૂલ, એને તો બસ મજા મજા થઈ ગઈ. એ ખોટ હતી તે પૂરવા ફોઈ હતા, અને એનાથી અધિક શેરીના નાકે રહેતી એક સ્ત્રી હતી. ઘર આગળથી પસાર થતા છોકરાને એ મીઠી હલકે બોલાવતી, એ આવો આવો બારભે, આજે તો કાંક ઊંધા પટ્યા પાડ્યા છે ને, નૈશાળમાં શું ભણ્યા એ કહો, તમારી ચોપડીમાંથી પેલો રાસડો વાંચો ને, તેજમલ ઠાકોરવાળો. ડોશીઓ ઓટલે બેસીને દાંતે શીકણી ઘસે, નાની છોકરીઓ દ્રત કરે, સ્નાન કરી ભીના કેશ લઈને મહાદેવજીની પૂજા કરવા જાય. શાંત શેરી, એમાં તારકસ બવાળાનો સ્વર સંભળાય, સેવ મમરાનો ખૂમચો લઈને મારવાડી આવે, રસોડામાં બેસાડીને સુમિત્રા ભાભી એમના બાભેને સુખડી આપે, વાટકો દૂધ આપે, આટલું ઉપી જજો. મારો ભૈલો એની ચોપડી ઉગાડી પોતે વાંચવા માંડે, ઝીણા સ્વરે ગાય. આવી સ્મૃતિઓની વચ્ચે અચાનક ચોમાસાની રાતનું એક દ્રશ્ય હિંસક ગતિથી ત્રાટકતું હતું. શેરીના ખૂણાઓમાં ચોકમાં સ્ત્રી પુરુષોના ટોળા વળ્યા હતા, બધેથી સિસકારા ઉઠતા હતા. ગઈ કાળું મોડું કરીને ગઈ એ સાવ ગમાર નહોતો, આઠમામાં ભણતો હતો. સાંકેતિક ભાષા અને ઇશારાઓમાંથી પોતે થોડું સમજ્યો, બાકીની વિકૃતિ રેખાઓ પરિપક્વ મિત્રોએ દોરી આપી. બધું ઉગાડું થયું, રહસ્ય જેવું કંઈ રહ્યું નહીં, જાતને ફોસલાવવા પૂરતી ભ્રાંતિ માટે પણ અવકાશ રહ્યો નહીં, તેમ છતાં એક કોયડો રહ્યો. આ કેવું, આવા રૂપાળા સુમિત્રા ભાભી વૈધવ્યના ફાટેલા વસ્ત્રો છતાં આખી શેરીને પોતાના અજવાળાથી ભરી દેતા, દોડીને સૌનું કામ કરતા. જે બન્યું હશે તે બન્યું, પણ એવા સુમિત્રા ભાભીને રાતના અંધારામાં ઘર છોડીને શા માટે નાસી જવું પડે? કૂવો હવાળો કર્યો હશે કે પછી અમદાવાદ જેવા મોટા શહેરના કોઈ આશ્રમમાં ગઈ હશે, એવા તર્ક વિતર્ક લોકોએ કર્યા, પણ કોઈને એથી વધારે જિજ્ઞાસા નહોતી. હકોટા કરીને કોઈ જુવાનીઓ એમ ન બોલ્યો કે બેસી શું રહ્યા છો, હેણો આજુબાજુના કૂવાઓમાં બિલાડી નાખીએ. આગેવાનોમાંથી કોઈએ એવું સૂચન ન કર્યું કે ચાલો આશ્રમોના સંચાલકોને મળીએ, વિનંતી કરીએ કે અમારું માણસ છે આ, જે સ્થિતિ થઈ છે એમાં એનું રક્ષણ કરવાની જવાબદારી અન્ય કોઈની નહીં, અમારી છે. અમે બેઠા છીએ સમાજના મોભી, ત્યાં સુધી કોઈની મગદૂર છે કે? એ ઉંમરના છોકરાને એટલી સમજ હતી કે જેને પાપ ગણવામાં આવ્યું એમાં સુમિત્રા ભાભી એકલા ન હોય, એમની સાથે બીજું પણ કોઈ ભાગીદાર હે, કદાચ શેરી વચ્ચે છાતી કાઢીને ફરતા મરોદોમાંથી જ કોઈ એક. એ કોણ, એની ચર્ચા કેમ થતી નથી? નમાયા કિશોર માટે એ દિશા બંધ થઈ ગઈ. હવે એ પેલા ઘર તરફ જોઈ શકતો નહીં, જોવા એવું રહ્યું પણ નહોતું. સુમિત્રા ભાભી ઘસીને દર્પણ જીવ રાખતા એ ઘરને પેલા બનાવની મેસ લાગી હતી, ધૂળના થર તો ચડતા હતા જ. છેલ્લે આખી વાત એની પોતાની જાત પર કેન્દ્રિત થઈ, જનાર ગયું પણ પોતે તો રહ્યો. સમજતો હતો કે આટલો મોટો વિનાશ થયો એમાં એક કિશોરની અંગત ફરિયાદ માટે સ્થાન ન હોય, છતાં નામ વગરના એ સંબંધ જે અધિકાર આપ્યો હતો એને કારણે ઊંડે ઊંડે થોડી રીસ તો રહી જ, ભલે ગયા છૂટકો નહીં હોય તેથી જવું પડ્યું હશે, પણ જેની ઉપર આટલું વહાલ વરસાવતા એને આવજો પણ ન કર્યું. પછી તો મૃત પતિના સગાઓ હકદાવે આવ્યા અને મકાન વેચી રૂપિયા બાંધીને જતા રહ્યા. નવો માલિક શોખીન હતો, એણે ઈંટો અને નળિયાના જૂના માળખાને આખેને આખું જડમૂળથી ખોદી નાખ્યું અને હવન કરી ઘીના ધુમાડા વડે ભૂમિને નવેસરથી પવિત્ર બનાવી દીધી. પછી એના ઉપર નાની બંગલી ઊભી કરી, કોઈ નિશાની રહી નહીં. સુમિત્રા એવું ભર્યું ભર્યું નામ ન રહ્યું, એ નામનો ઉચ્ચાર કરવામાં આવે તો જીભ જ નહીં હૃદય અને આત્મા પણ અપવિત્ર થઈ જાય, તેથી એની જગ્યાએ બીજો શબ્દ આવ્યો. ના છૂટકે ઉલ્લેખ કરવો જ પડે તો લોક કહેતું જનારી. બેઠા નહીં, મારા ઘરમાં આવ્યા અને પાણી ન પીધું? દેવદત્તને છાતીએ વળગાડ્યો, બચ્ચીઓ કરી, જતા જતા કહે, એમ કરો પાણી આલો એક ગ્લાસ. પાણી લાવી તે મોટા ઘૂંટડે પીધું અને હાશ ઘાશ કરતા ગયા. કઈ બાજુ ગયા? મેં ઘણું કહ્યું કે સરનામું લખાવો, એ મને વળશે. ફરીથી ક્યારે આવશો? નક્કી કરીને કહો કે અમુક દિવસે, કાલે કે પરમે, તો એમને હાજર રાખું. પણ કશાનો ઉત્તર આપે નહીં, બસ ડોકી ધૂણાવ્યા કરે અને સામેથી મને પૂછે કે તમારું પિયર ક્યાં? કોના દીકરી? હારું, બહુ હારું, બહુ હારું. તમારા બાપભાઈ તો ભણવામાં એવા હોશિયાર હતા, આડી અવળી પંચાત નહીં, બસ એ ભલા અને એમની ચોપડીઓ ભલી. ભગવાનને ઘેર જાય તો ખરો. બંગલો, ગાડી, તમારા જેવી ગુણિયલ વહુ, દીકરો, બધું મળ્યું. આવડા જોયા હતા. એ ક્યાં ને આજ ચરુમાં પહેરીને ગાડી ચલાવતા હતા એ સાહેબ ક્યાં? ગૃહિણીને ધ્રાસકો પડ્યો કે આ તો ચાલ્યા, મારું આતિથ્ય નહીં સ્વીકારે, થોડી પણ સેવાની તક નહીં આપે. એણે માથે ઓળ્યું અને નીચે બેસીને ચરણ રજ લીધી. પત્નીના આ વ્યવહારથી પોતાનો અપરાધ થોડો ધોવાયો હોય એવું કાર્તિકને લાગ્યું. કૃતજ્ઞતા સાથે એ તેની સામે જોઈ રહ્યો. હું? તું સુમિત્રા ભાભીને પગે લાગી? સુખી થાવ, સુખી થાવ. એવું રડતા રડતા ચાલ્યા ગયા. બસ ગેટ પાસે ઊભા રાખી મેં હાથ જોડીને પૂછ્યું ત્યારે એટલું બોલ્યા કે મુંબઈ એક શેઠના બંગલામાં કામ કરું છું. શેઠ શેઠાણી બહુ ભલા છે અને રહેવા માટે જુદી ઓરડી આપી છે. આ તો એમના સગાને ઘેર પ્રસંગમાં આવ્યા તે ભેગી મને લેતા આવ્યા. બધું પત્યું, રાતની ગાડીમાં પાછા મુંબઈ. અત્યારના થોડી નવરી હતી તે મેં કીધું લાવ, આટલામાં ક્યાંક મંદિર હોય તો દર્શન કરી આવું. મારા વાલાની કૃપા કે ભયના દર્શન થઈ ગયા. વાલાની કૃપા, ભગવાનને ઘેર ખૂબ ન્યાય. કાર્તિકે અકળાયા વગર હળવેથી કહ્યું, તારે જરી જોવું તો હતું કે કઈ બાજુ જાય છે? એમ કોઈની પાછળ પાછળ જવાય? અને મને શું ખબર કે તમારા? સાચી વાત. વંદનાથી એવું વર્તન ન કરાય. પોતાની વાત જુદી છે. પોતે હાજર હોત અને એ ન માન્યા હોત, મુંબઈનું સરનામું ન આપ્યું હોત તો ચોરની જેમ પાછળ ગયો હોત, જાસૂસી કરી હોત, અહીંના સગાનો બંગલો જોઈ લીધો હોત. જોકે જાસૂસીનો પ્રશ્ન જ ન આવત. બાણું રોકીને ઊભો રહેત, હાથ પકડીને બેસાડી દેત. ના ભાભી, તમારે હવે ક્યાંય જવાનું નથી, પગ પાસે બેસી જાત. કાર્તિકને હસવું આવ્યું. આ બધા તરંગ વ્યર્થ હતા. પોતે ઘરમાં હોત તો એ કદાચ આવ્યા જ ન હોત. કલોલની શેરી અને મુંબઈના કોઈ શેઠનો બંગલો, એ બેની વચ્ચે 22 વર્ષની ખાઈ હતી. સુમિત્રા ભાભી શેઠ શેઠાણીનું ગમે તેટલું આદર્શ ચિત્ર દોરે, છેવટે તો એ ઘરમાં એમનું સ્થાન હતું કામવાળી બાઈ તરીકેનું. એક અનાથ છોકરો નામે બાબુડિયો તે બની બેઠો મોટો સાહેબ, બીજી બાજુ એના ગરવા સુમિત્રા ભાભીને નોકરીમાં રૂપાંતર થઈ ગયું. અને નોકરડીની નાની ઓરડી સુધી પણ સીધા પહોંચી શકાયું નહીં હોય. કલોલ અને મુંબઈની વચ્ચે શું શું આવ્યું હશે એ તો એ પોતે જ જાણે. અને જેમનામાં એમને ખૂબ શ્રદ્ધા હતી તે એમનો ઈશ્વર જાણે. સૂઈ જાઓ હવે. હા, આપણે તો હવે એ જ કરવાનું રહ્યું, એસી ચાલુ કરી પલંગમાં પડી જવાનું. એને ઊભા થવાની ઉતાવળ નહોતી, વંદનાને પણ નહોતી. કાર્તિકને પોતાની પેલી ફરિયાદ યાદ આવી. કલોલમાંથી તે રાતે ગયા ત્યારે આવજો નહોતું કર્યું એની રીસ હતી. ભાભીને પોતાને પણ એવો વસવસો હશે તેથી બાકી રહી ગયેલું એ કામ આજે 22 વર્ષે પૂરું કર્યું. બંનેને આગેથી જોઈ લીધા. એમની વહુના માથે હાથ મૂક્યો, બાબાને રમાડ્યો. લ્યો, ભાભી તો ગંગા નાયા. કટુતાથી ઉમેર્યું, પાછળ એમના બાભાઈની શી દશા થશે એની ચિંતા એમણે નહીં કરવાની. મને ભરોસો છે, આવશે. તને ખબર નથી, તું એ સમાજ, એની ભાષા, એના શબ્દોની તાકાત નથી જાણતી. એ થોડા જ આવનારી છે, એ તો જનારી છે. વંદના ઊભી થઈ, લાઇટ બંધ કરીને એ કાર્તિકની પાસે જઈ બેઠી. અંધારામાં પતિ પત્ની એકબીજાનો હાથ પકડી બેસી રહ્યા.